લક્ષ્મણદાસજી મહારાજ, ખૂબ જ સુંદર રીતે જીવનનું નિરૂપણ થઈ રહ્યું છે. માનવ જીવન કોના જેવું છે? જન્મ્યા છીએ માણસ તરીકે, જીવીએ છીએ માણસ તરીકે, પણ વાસ્તવિકતા શું છે એનું દર્શન કરાવ્યું છે. આ જીવ લક્ષ 84માં ભમતો જ હોય છે અને અનેક શરીરો ધારણ કરતો હોય છે. એટલે જેમ બહુરૂપીઓ અનેક વેશ ધારણ કરે, એમ અનેક યોનિમાં અનેક જન્મો લેતો આ જીવ હવે માનવ શરીરમાં આવ્યો છે. તો એ પણ એક વેશ છે, એક ભવાઈ છે. આત્માને ભવાયો કયો, જીવ ભવાયો થઈ ગયો. કેમ? જાત જાતના વેશ ધરે છે. તો અહિયાં લક્ષ્મણદાસજી મહારાજ પોતાના જીવોને સંબોધીને કહે છે, અરે ભવૈયા, વાહ, આ તારો વેશ બરોબર હુબહુ છે. બહુવેશ બહુરૂપીઓ સફળ ક્યારે કહેવાય? વેશ લઈને નીકળ્યો હોય ને કોઈ કહેતા કોઈ એને ઓળખી ના શકે, એને ભ્રમ પાડી દે, એનું નામ બહુરૂપીઓ ભવૈયો કહેવાય. મંચ ઉપર પોતાનું પાત્ર ભજવવા આવે તો ખબર ને આ કોણ હશે, આટલું સરસ પાત્ર ભજવે છે ને ઓળખતા હઈએ છતાંય પછી, અલા તું હતો, હા કેવું લાગ્યું, અરે તારું પાત્ર કેવું પડે છે, ઓળખાણી ના પડી કે છે મંચ ઉપર. તો એમ અહિયાં અગાડી લક્ષ્મણદાસજી મહારાજ પણ એ જીવને કે છે, જીવોને, અરે ભવૈયા, આ જીવન એક ભવાઈ છે. અને ઘણી વાર આપણે અકળીએ તારે આ શું ભવાઈ માંડી છે, પણ વાસ્તવમાં જીવન જ ભવાઈ જેવું છે. એ ઈશ્વર, એ માલિક, એ ધણીએ જે પાત્ર સોંપ્યા અને જે સંવાદ આપ્યો, એ સંવાદ બોલવાનો અને એ પાત્ર ભજવવાનું, આ જીવનનો ખેલ. તો ગાવામાં લક્ષ્મણદાસજીની રચના છે અને ગાયું, ભલેરો વેશ, બહુ સરસ વેશ તારો, તે જે આખું આ વેશ ધારણ રૂપ ધારણ કર્યું છે ઓળખાય નહીં. સાચે જ શરીરથી બધાને ઓળખીએ છે, જે પોતાનું નિજ સ્વરૂપ છે એનાથી કોણ ઓળખે છે? આત્માથી. બહુરૂપીઓ હોય એની 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 વેશભૂષા હોય એની પરથી ઓળખે કે આ તો કોઈ સાધુ જ છે એમ લાગે, પણ હોય બહુરૂપ. પણ અહીંયા લક્ષ્મણદાસજી મહારાજ કે છે કે તું શરીરને ઓળખો છું, શરીરથી ઓળખાય કે આ તો ફલાણા ભાઈ, પણ આત્માથી ઓળખ્યો કે હું કોણ છું? જ્યાં સુધી આપણે આપણા નિજ સ્વરૂપને ન ઓળખી શકીએ ત્યાં સુધી આપણું જીવન ભવાઈ જેવું છે. અને એટલે તો લક્ષ્મણદાસજી મહારાજે કહ્યું, અલે ભવૈયા, તું કોણ છું એ ખબર છે? માલિક કેટલો પગાર આલે છે? આ મંચ ઉપર ભજવ્યાનો પગાર જ આલે ને? તો એમ પોતે એમ સમજે કે પાત્ર મંચ ઉપર હોય તો હું તો આ કંપનીનો આટલા પગારનો એક નોકર છું, બસ એટલું જ બસ છે, હું ભર્તુહરિ નથી, હું તો કંસ નથી, હું કૃષ્ણ નથી, હું તો આડદરાનો જ છું. એમ અહીંયા અગાડી આપણે નિજ સ્વરૂપને ભૂલી જઈએ છીએ અને માત્ર આપણા પાત્રની ઉપર જ આપણે આસક્ત થઈ જઈએ છીએ. જીવન, શરીર, પછી રડવાનું, હસવાનું, દુઃખી થવાનું, કાયર થવાનું, ક્લેશ થવાનો, આ બધું જ, અને પછી નાટકમય નાટક રૂપ બની જાય છે, આત્માને ભૂલી જાય છે. એટલે સંબોધન કર્યું, આ વેશ તું નથી, તું ભવાઈઓ છું. આ વેશને ધારણ કરનારો ભવાઈઓ તું છું, બહુરૂપીઓ તું છું. એટલે કોઈ ભવાયા, સંબોધન કેટલું કર્યું આત્માને, કેવું સરસ, કારણ રસ્તો ભૂલ્યો છે, પોતાની જાત પોતાનું સ્વરૂપ ભૂલ્યો છે કે હું આત્મા છું. અને એટલે સંબોધન કર્યું કે તું વેશ તું નથી, તું વેશ ભજવનારો ભવૈયો છું. ભવૈયા ભલેરો, બહુ સુંદર, બહુ સુંદર, વાહ. અને ક્યારેક ક્યારેક એવું પાત્ર ભજવી બતાવે, જોનારા કહે છે કે પ્રભુ ફરીથી મોકલજે, આ તો ખૂબ સરસ પાત્ર હતું, બધાને ખૂબ ગમતું હતું. હે મહારાજ, ફરીથી અવતાર લઈને ક્યારે આવશો, ફરી જન્મ લો અમારા માટે. એમ ક્યારેક વંશમોર પણ થઈ જાય. તો એ ભવૈયાની વાત છે અહીંયા આગળ, આત્મચેતનાની. આ તો સિદ્ધ મહાપુરુષો છે, એ કોઈ ભવૈની કોઈ કોઈ શરીરની વાત નથી કરતા, કોઈ વેશની વાત નથી કરતા, પણ એ વેશની વચમાં મધ્યમાં રહેલા આત્મચેતનાની વાત કરે છે લક્ષ્મણદાસજી મહારાજ. ને તો સિદ્ધ પુરુષને વળી ભવાઈના વેશની ક્યાં જરૂરત હતી કે એને નજર ઉઠાવીને કરવાની, પણ ના, એ વેશની પાછળ રહેલું જે મૂળ તત્વ, એ આત્મા, એ આત્મ તત્વને શોધવા માટે કહ્યું કે જો જો તારો વેશ તો બરાબર છે, બહુ સરસ વેશ છે, પણ તું કોણ છું. અહીંયા ભવૈયો અને વેશ બેને જુદા પાડ્યા છે લક્ષ્મણદાસજી. ભવૈયા સંબોધન કર્યું, ભલેરો વેશ લાવ્યો, શણગાર બહુ સુંદર છે, બહુ સુંદર છે, સરસ લાગુ છું, પણ તું છું ભવૈયો, તું શરીર નથી, તું આત્મા છું, આત્મા છું, આત્મા છું. કેટલો સરસ ભાવ છે. તો દેહાધ્યાસ છોડાવવા માટે લક્ષ્મણદાસે તે નિશ્ચય કર્યું, અવર વેશ ધરું નહીં અપાર. લક્ષ્મણદાસજી કહે છે કે મેં તો નક્કી કરી લીધું છે, હવે મારે ભવયો થઈને બીજો વેશ ભજવવો નથી, મારે બીજો જન્મ લેવો નથી. આવા સિદ્ધ મહાપુરુષના શરણે આયા પછીથી મુક્તિ જ હોય ને, જન્મ ને મરણના ભય પછી ક્યાં રહેવાના. એ લક્ષ્મણદાસજી ગાઈ શકે, સાચા સદગુરુ જેને મળ્યા તેને શો ભય છે, શાની વીખ હવે, દુર્ગતિની જરાય નહીં, નરકની જરાય નહીં. કારણ સ્વયં સિદ્ધ મહાપુરુષ છે અને એમને પોતાને પોતાના સ્વરૂપનું પરિપૂર્ણતા પ્રાપ્ત થયેલી છે સ્વરૂપની. એટલે લક્ષ્મણદાસજીએ કહ્યું કે અવર વેશ ધરું નહીં, હવે ફરી તો ક્યારે જન્મવું જ નથી. એ સિદ્ધ પુરુષો કહી શકે, પોતાની એ ઉચ્ચ અવસ્થા, પોતાની એ જ્ઞાનની દશા એવી હોય કે કશામાં વ્યામોહ કે આસક્તિ ન હોય, પોતાના દેહમાં ના હોય ને, શરીરની અંદર દેહાધ્યાસ છે, આસક્તિ છે, સાજા સમાજ છે ત્યાં સુધી, જુવાની છે ત્યાં સુધી, જાતે બધું કરીએ છીએ ત્યાં સુધી, પણ પથારીમાં ખૂબ પીડાતા હોઈએ, કઈ થઈ ના શકતું હોય અને અંદર બધું જ પડ્યા જ રહેવાનું હોય, ખાવું પીવું નાવું ધોવું બધું જ, તો જીવ કંટાળે, પ્રભુ હવે તું લઈ લે. તે વખતે પોતાનું શરીર પણ એને બોજરૂપ લાગે, જેમ માથે ઉઠાવેલો કોઈ પણ ભાર પોટલું, તો એ ઉનાળામાં લઈ નીકળાય, પરસેવે રેબજેબ થાય, ભારે લાગે, એવી રીતે આ શરીર પણ એક સમય આવે ને ત્યારે બોજરૂપ લાગે. એ ભગવાન હવે ક્યારે લઈ લઉં છું, મોત ક્યારે આવે, ઘરડા માણસોના મોઢે સાંભળીએ છે ને, કેમ કે શરીર હવે બોજરૂપ થઈ ગયું, હવે જીવવા માટેની જરાય ઈચ્છા નથી. પણ અત્યારે કહે તો મોત આવે તો ઉઠીને તરત કૂદકો મારીને ભાગી જાય, આયુ બાપ રે, ના દોડાતું હોય ને તોય દોટ મૂકીએ, આ પાછળ પડ્યું. તો શરીર ભાવ છે, ત્યાં સુધી દેહાધ્યાસ રહેવાનો અને ત્યાં સુધી જીવવાની જીજીવિષા પણ રહેવાની, કદું જીવવું છે, હજુ જીવવું છે, હજુ જીવવું છે. પણ જયારે શરીર જ જર્જરિત થઈ જાય, શરીર પોતે જ જવાબ આપી દે, ત્યારે આત્માને કહે કે હવે 80, 90, 100 વર્ષ થયા આ પાંજરામાં પૂરા એ થયા. પાંજરું જ છે ને આખું, હાડ પિંજર પાંજરું, અને એની અંદર પુરાયો છે, સ્વેચ્છાએ પુરાયો છે. અને સેજ બારણું ખુલ્લું મૂકીને ઉડી ગયો એની હાથે પાંજરું, ખાલી નકામું. ક્યાં તો માટી ભેગું કરી દેવાનું, ક્યાં તો લાકડા ભેગું કરી દેવાનું. એટલે લક્ષ્મણદાસજી કહે છે, અવર વેશ ધરું નહીં અપાર. બસ હવે ફરી ક્યારેય આ મનખો આ શરીર જોઈતું જ નથી. પણ સંબોધન કર્યું આશ્રિતોને સેવકોને, અરે ભવાયા બહુ સરસ વેશ લઈને આવ્યા છે, મનુષ્યનો જેવો તેવો નહીં. અને ભલેરો કેમ કહ્યું કે એનાથી ભગવદ પ્રાપ્તિ થઈ શકે છે. મનુષ્ય શરીરથી જીવ આત્મા જે મનુષ્યનો વેશ ધારણ કરીને આવ્યો છે તો મુક્તિ માત્ર એનાથી જ મળે છે. સદગતિ કે ભગવદ ભક્તિ માત્ર શરીરથી, મનુષ્ય શરીરથી થાય છે. એટલે મનુષ્ય શરીર માટે જરાય કંટારો કે કઢાપો લાવવો નહીં. મહારાજે આપ્યું છે, મહારાજે આટલું બધું શરણને પોતાનું સામીપ્ય આપ્યું છે, તો શા માટે શરીરથી કંટાળવું. ભલેરો વેશ તો જેવો તેવો વેશ નથી લાવ્યો, સુંદર વેશ છે, ભજવી જાણ, ખૂબ જ સરસ રીતે ભજવી બતાવો કે લોકોને એમ થાય ઓહો હા આવ્યું તું પાત્ર, ખૂબ સરસ હતું, ખૂબ સરસ. મહારાજને કવા યાદ કરીએ છીએ, મહારાજ હતા, એમનો પ્રેમ યાદ આવે, એમનું હાસ્ય યાદ આવે, એમની વાતો યાદ આવે, એમનું સ્વરૂપ યાદ આવે, કેટલું સુંદર દર્શન હતું. કેમ જે કઈ એ માનવ શરીરમાં આવીને જે કઈ પાત્ર ભજવી બતાવ્યું આદર્શ, જે લક્ષ્મણદાસજીના શ્રીમુખીની વાત છે કે ભલે હો ખૂબ સરસ. તો આ મનુષ્ય શરીરના વેશને સુંદર ભજવી બતાવો, સારામાં સારો ભજવી, આદર્શ રીતે ભજવી બતાવો, તેને ભલો કહેવાય. એ તો નરક તો છે જ, દુરાચાર તો છે જ, પણ સારામાં સારું ભજન કરી સદગતિ મેળવી, સૌના દિલમાં વસી ને સૌનો પ્રેમ સંપાદન કરીને, તો એ વેશ આદર્શ નાના. આમ જોવાનું મન થાય એટલો સુંદર વેશ હતો ભલેરો. તો એ સૌને ગમે એનું જીવન, એનું વર્તન, એનો વ્યવહાર, એનું બોલવું ચાલવું બધું જ ગમે. કેટલું સુંદર જીવન હતું એ ભવાયાની, ભવાયનું પાછું એનું જીવન ચરિત્ર લખાય. અને એ ભવાઈ વાંચવાની ઈચ્છા થાય, ચાલો બહુ સરસ જીવન હતું, વાંચી પ્રેરણા મળશે. જીવાત્માની ભવાઈમાંથી પણ મહાપુરુષોના જીવનનું કંઈક કંઈક આપણને માર્ગદર્શન પાથે ભાથું મળતું હોય. અને એ પાથું, એ ભાથું જે મેળવેલું છે એને મેળવ્યું છે, અને એમાંથી આપણે કેટલીક પ્રેરણાઓ લેવાની. મહાપુરુષોને વંદન કરીએ કે આપના જીવનમાંથી અમને એવી પ્રેરણા મળો, એવી પ્રેરણા આપો કે અમે આપના સુધી પહોંચી શકીએ, અમને આપના જેવી સદગતિ પ્રાપ્ત થાય. બસ ભલેરો વેશ, એ મહાપુરુષોના વેશને ભલેરો, સફળ વેશ, જેને જીવનનું સાફલ્ય. અને એ સફળતામાં જ સાર્થકતા છે. એને માટે લક્ષ્મણદાસજી બહુ જ કોમળ શબ્દોમાં, કોઈ મશ્કરીથી નહીં, ક્યારેક એ જ ભવૈયાને, એ જ બહુ રૂપિયાને ભજવતા હોય છે છોકરા પાછળ પડીને. એમ કેટલા એવું એવું જીવન લઈને આવ્યા હોય કે લોકો એને હેરાન હેરાન દુખી દુખી કરી નાખે. તો એ જીવનની વિફળતા, એને પોતાને એમ થાય કે જઈને આ વેશ ઉતારી નાખું, હવે નથી રાખવો. કેમ કે બધાએ કઈ એની કઈ કિંમત તો કરી આંકી નહી, પણ સરસ મજાનો વેશ લઈ નીકળ્યો હોય અને બધા જોયા જ કરે, આહા એ પોતે પ્રસન્ન થાય, આજે આજે મારું કામ સાચું, આજે હું સફળ થયો, એમ જીવનની અંદર પણ જયારે લોકોને આપણી આપણી તરફ લોકોની દ્રષ્ટિ આપણા તરફ થાય, પ્રેરણા મળતી થાય, ત્યારે એમ થાય બસ હાશ મારું જીવન સાર્થક. ભલેરો વેશ સાચો વેશ, જીવનની સાર્થકતા શાંતિમાં, સાત્વિકતા, સાત્વિકતામાં, ભજનની અંદર, સેવાની અંદર રહેલી છે. એ અપનાવીને આપણે આપણી જાતને ધન્ય બનાવીએ. ભલેરો વેશ, અને એ વેશની સાર્થકતા એટલે જીવનની સાર્થકતા, મૃત્યુની પણ સાર્થકતા. હાશ મૃત્યુ બહુ સારું. તો આમ મહાપુરુષો શબ્દોની અંદર રૂપક આપી દેતા હોય, પણ હોય આત્મા સિમ્બોલિક, પ્રતિકાત્મક. ભવે એવું આપણે બધા જોઈએ છે, બહુ રૂપિયાને તો જોઈએ છે, પણ અહીંયા અગાડી આત્માને જોવાનો છે. એની અંદર આ જે જે સ્વરૂપો છે, જે જે શરીર જન્મ મળ્યો છે, એની અંદર ભવૈયા રૂપે જે વેશ ધારણ કરે છે એ તત્વને શોધો. એટલે સંબોધન કર્યું કે આ વેશ ધરીને આવ્યો છે તું નથી, પણ તું ભવૈયો છું, આત્મા છું. એને સમજ, એને ઓળખ, અને એટલા માટે સંબોધન કર્યું કે ભવાયા તું કોણ છે તો જો. જે વેશ કાઢ્યો છે વેશ તું છું કે ના ભાઈ ના, હું તો મારો રોટલો રળી ખાઉં છું વેશ કાઢીને. એમ આત્મા તરીકે તો શરીરમાં બેઠેલો છે, પણ શરીરને પોષણ તો આપવું પડશે ને, એટલે ભવૈયા તરીકે એ વેશ ભજવીને પોતાનું પેટ્યું તો મેળવવું જ પડશે, ક્યાં જશે. તો આમ ભવૈયા તરીકે આત્માનું સંબોધન એ ઘણું જ એક પ્રેરક છે. એની અંદર ઘણી બધી ગૂઢતા છે, કયું ભવાયો પણ છે આત્મા. એને ઓળખ, તું માત્ર ભવાઈ કરવા વાળો ભવાઈઓ નથી, તું અંદરની, તું અંદરની ચેતના છે, ચેતના છે. તો આમ પાત્રતા, પાત્ર મળ્યા પછી કેળવવાની હોય છે. પાત્ર મળે પણ પાત્રતા કેળવવી પડતી હોય છે, પણ પાત્ર મળ્યા પછી પાત્રતા ના કેળવીએ તો કોઈ બહુ જ સજ્જન અને સંપન્ન બાપના પિતા બાળ સંતાન હઈએ, પણ અવડે રવાડે ચડેલા જોઈએ છે ને, કેવી દશા હોય છે. તો એ તે વખત એને એમ થવું જોઈએ, અરે કોઈ કોઈ કોઈક પ્રતિષ્ઠિત, કોઈક સજ્જન, કોઈ ખાનદાન બાપનો દીકરો છું, એ ભૂલી જતો હોય છે રવાડે ચડ્યા પછી. પછી સાચો ભવૈયો જ બની જતો હોય છે, એને ભવૈયાને પોતાની પોતાની પાત્રતા, પોતાનું મૂળ સ્વરૂપ સુધી નથી પહોંચતી. અને એ પોતાના મૂળ સ્વરૂપને લજવતો હોય છે તે વખતે આત્મા, ખોટે રસ્તે ચડેલો છે. અને ખોટું પોતાના સ્વરૂપને ખોટું કલ્પી લઈને, ખોટો બોજ માથે લઈને ભટક્યા કરતો હોય છે, અને એને કારણે જીવ ભાવથી પછી અનેક વેશ, અનેક વેશ. અને આ દુનિયાના બજારોમાં નાચ્યા કરે, કૂદ્યા કરે, અને પોતાનું પેટ્યું રળ્યા કરવાનું. બસ ભવૈયા તરીકે જીવતા આવડે તો સાચું, ન આવડ્યું તો એની દુર્ગતિ, એની પોતાના જીવનની નિષ્ફળતા. તો આમ ભવૈયા ભલેરો વેશ તું તો લાવ્યો, અને કહે છે અમુલખ અંગે સજા સણગા. આના શરીર ઉપર જોતો ખરો, ભલે એક ઘરેણું ના પહેર્યું હોય, એક ઘરેણું ના પહેર્યું હોય ક્યારે, પણ છતાંય શરીર કેટલું બધું શૃંગારિત છે. આ જે કઈ હાથ પગ આંખ નાક કાન માથું આગું પાછું મૂકી દીધું હોત તો બહાર નીકળતા કેવી શરમ આવે. એક અડધો હાથ ના હોય કે પગ ના હોય તો કેવું લાગે, એક આંખ ના હોય તો મનમાં કેટલો સંકોચ. પણ કે છે અમૂલખ અંગે સજા સનગા, અમૂલ્ય, એક એક આંગળી, એક એક નખ, એક આંગળી અડધી જ ના હોય તો છુપાઈ રાખી દે. એ ઘણા આવે હાથ ના હોય, પગે લાગે, એક હાથે લાગે, પણ એક હાથ એવી રીતે રાખ્યો હોય કે જાણે નથી એવું લાગે જ નહીં. કેટલો સંકોચ છે. તો શરીર ઉપરની જે આંખ, નાક, કાન, દાંત, જીભ, આંગળીઓ, નખ, એ એટલા સરસ વ્યવસ્થિત ગોઠવી દીધા છે કે જેને લીધે આપણને એને જોવાનું મન થાય, ના સારું સરસ છે. પણ આડું અવળું એમનેમ ગોઠવીને મોકલી દીધું હાથ, તો પગ ખભે મેલી દીધા હોત ને, હાથ નીચે મૂકી દીધા હોત તો, કાન બે આજુબાજુ છે એને બદલે ગળે મૂકી દીધો હોત ને, પેટ ઉપર મૂકી દીધો હોત તો કેવું લાગે, લાગે કે નહીં? દાંત આ બાજુ મૂકી દે, જીભ આ બાજુ કાઢી હોત તો. અમુલખ અંગે સજા શણગાર, ભલે એક પણ દાગીનો કે ઘરેણું ન પહેરીએ, છતાંય આ શરીર જ એવું શૃંગારિત છે, ઈશ્વરે શણગારીને આપ્યું છે. એની અંદર અમુલખ એક એક જે અલંકાર છે એની કિંમત છે, અમૂલ્ય કિંમત છે. નાક તો ચોટ અહીં છે, બરાબર છે, બીજો કશાય કામનું નથી. આમ કોઈ કઈક કાપી ના આપી દે, કારણ કે બે નાક બે કાણા રહેશે ને, તો શ્વાસો શ્વાસ તો લેવાનો લેવાવાનો જ છે, એટલી બધી જરૂર નહીં પડે નાકની. તો કોઈ કે કરોડ રૂપિયા આપું, નાક કાપી ના આપી દો, આપશો? અમુલખ અંગે સજા, જેની કોઈ કિંમત નથી, અમૂલ્ય છે, એની કિંમત આંકી શકાય જ નહીં. આજે કિડની એક વેચવા જાવ તો 3-4 લાખ રૂપિયા આપી દે, કેટલી મોટી કિંમત થઈ ગઈ. તો અમુલખ નો અર્થ છે કે આ શરીર એ જ સુંદર શ્રંગારિત છે, એની પર બીજો કોઈ શણગાર કરવાની જરૂર નથી. અને સુભાષિતકારોએ તો કહ્યું છે કે આથનું ઘરેણું કંકણ નહીં પણ દાન છે. એમ શરીર આખાનું મૂલ્ય આપણે કેવી રીતે જીવન જીવીએ છીએ એની ઉપર છે. લક્ષ્મણદાસજી મહારાજે આખા શરીરને ભલે શ્રંગાર થઈને આવ્યો છે મનુષ્ય શરીર, પણ અમુલખ અંગે સજા, અમૂલ્ય એવા કિંમતી કિંમતી ઘરેણા દાગીના ઈશ્વરે પહેરાવીને તને મોકલ્યો છે. જેમ કર્ણ કુંડલ સરસ મજાના પહેરીને જ જન્મ્યો હતો, એમ આપણે પણ આ કાન, દાંત, નાક, આંખ, કાન બધું પહેરીને જ જન્મ્યા છે. કેટલા બધા અલંકારો ભગવાને આપ્યા છે, એકલા કર્ણને આપ્યા તેવું નહીં, આપણને બધાને આપ્યા છે. તે અમૂલ્ય શણગાર સાથેનો આ મનુષ્ય શરીર પણ અમૂલ્ય છે, વારે વારે નથી મળતું. એમ કહેવાય છે આપણા પુરાણોની વાતોમાં કે સ્વર્ગના દેવો પણ મનુષ્ય શરીરને જંખતા હોય છે, અમને મનુષ્ય શરીર મળે, અમને મળે, અમને મળે, પણ બધાને નથી મળતું. અને તમને મળ્યું છે તો એનો સારો ઉપયોગ કરી લેજો, વેશ સારો ભજવી બતાવજો અને જીવનની સફળતા માણજો. જય મહારાજ.